છે 388 નંબરનો બોલ છે, પાનું છે 144, પાનું 144, બોલ નંબર છે 388. બહુ સુંદર બોલ છે. મુનિરાજને શુદ્ધાત્મ તત્વના ઉગ્ર અવલંબને, જો અવલંબન નહીં, શું લખ્યું છે? ઉગ્ર અવલંબને. કોના ઉગ્ર અવલંબને? શુદ્ધાત્મ તત્વના ઉગ્ર અવલંબને. સમજાય છે કે નહીં? અવલંબન તો ખરું, પર્યાયને અવલંબન તો હોય છે, કાં તો પરનું અવલંબન હોય, કાં તો પોતાનું અવલંબન હોય. પરનું અવલંબન હોય તો રાગ ઉત્પન્ન થાય છે, પોતાનું અવલંબન હોય તો વીતરાગતા ઉત્પન્ન થાય છે. અને ઉગ્ર અવલંબન, અવલંબનમાં પણ ઉગ્ર અવલંબન હોય તો કહે છે કે આત્મામાંથી સંયમ ધર્મ પ્રગટ થાય છે. કેવી સરસ વાત લખી છે. જો બહારમાં ક્યાંયથી સંયમ નથી આવતો, હા, બહારમાં બધું છોડી દીધો માટે સંયમ થઈ ગયો, એવું નથી. આ અંદરમાં સ્વરૂપનું ઉગ્રપણે ગ્રહણ થાય ત્યાં બહારમાં પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમનું સહેજ રૂપે પાલન જોવામાં આવે છે. એ વ્યવહારથી ઉત્તમ સંયમમાં ગયું. પરમાર્થથી જે ઉત્તમ સંયમ છે એ તો શુદ્ધાત્મ તત્વના ઉગ્ર અવલંબને. મુનિરાજને શુદ્ધાત્મ તત્વના, એટલે સાધના વિષયના હિસાબે કહીએ તો પારિણામિક, જો મારા પહેલાં બોલે બધા એટલે સારી વાત છે. હા, મુનિરાજને પરમ પારિણામિક ભાવના, જ્ઞાયક ભાવના, શુદ્ધાત્મ તત્વના ઉગ્ર અવલંબને. એમને અંદરમાંથી બહાર નીકળવું ગમતું નથી. આ જ્ઞાની પુરુષો આળસુ હોય કે ના હોય, બટુકભાઈ હોય કે ના હોય આળસુ? હા, જ્ઞાની પણ આળસુ છે, પણ સ્વરૂપમાંથી બહાર નીકળવાના આળસુ છે. અને આ મોહી જીવ આળસુ છે, સ્વરૂપમાં જવા માટે આળસુ છે. આમાં એક બોલમાં આગળ પાછળ ક્યાંક આવે છે કે આ જીવ બહુ આળસુડો છે. હા, કાલે કરીશ, કાલે કરીશ, કાલે કરીશ એમ વાયદા કર્યા કરે છે. મુનિરાજને શુદ્ધાત્મ તત્વના ઉગ્ર અવલંબને આત્મામાંથી સંયમ પ્રગટ થયો છે. જોયું ને, ક્યાંથી સંયમ પ્રગટ થયો છે? આત્મામાંથી. સંયમ માને ઊંચા પ્રકારનો જે વીતરાગ ભાવ છે, એ કહે છે આત્મામાંથી સંયમ પ્રગટ થયો છે. ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન પ્રગટ થતા આત્માનો અનુભવ થયો. કેમ કે આત્માનું અવલંબન જ ના હોત તો સમ્યક દર્શન જ પ્રગટ ના થયું હોત. સમ્યક દર્શન પ્રગટ થવા માટે પર્યાયને આત્માનું અવલંબન હોય હોય ને હોય, પણ આત્માનું અવલંબન હોતા સમ્યક દર્શન પ્રગટ થયું ને, ચતુર્થ ગુણસ્થાન પ્રગટ થયું, પણ હજુ વિશેષ એમાં ઉગ્ર અવલંબન નથી ને, એટલે હજુ સંયમની દશા નથી આવી. ખ્યાલ આવે છે? હા, દોલતરામજીના ભજનમાં આવે છે, સંયમ ધાર ન શકે પે, સંયમ ધારણ કે ઉર ચટાચટી. સમજી ગયા? કાલે વાત કરી ને, સર્વાસિદ્ધિના દેવો છે, 33 સાગરનું આવ્યું છે અને નિયમથી બીજા ભવે મોક્ષે જવાવાળા છે. અને દેવોમાં ચોથા ગુણસ્થાનથી આગળ હોય નહીં, નારકીને પણ ચોથા ગુણસ્થાનથી આગળ ન હોય, પશુને પાંચમા ગુણસ્થાનથી આગળ ન વધી શકે, એવી જાતિની એની યોગ્યતા નથી, પુરુષાર્થ નથી કરી શકતો એવો. મનુષ્ય જે છે ને, સ્વરૂપમાં પૂર્ણ લીનતા કરીને પાંચમું નહીં, બધા ગુણસ્થાનોને પાર કરીને સિદ્ધ દશાને પ્રાપ્ત કરી શકે. અંચિત પંચમ ગતય, હા એ પંચમ ગતિને પ્રાપ્ત કરી શકે એવી અંદરમાં પુરુષાર્થની યોગ્યતા મનુષ્ય ગતિમાં જોવામાં આવે છે. દેવ મરીને કોઈ દિવસે દેવ ના થાય, દેવ મરીને નારકી ના થાય, નારકી મરીને કોઈ દિવસે નારકી ના થાય, નારકી મરીને સીધો દેવ ના થાય, પશુ છે ત્રિયંચ, ત્રિયંચ મરીને ત્રિયંચ પણ થાય, મરીને મનુષ્ય પણ થાય, દેવ પણ થાય અને નરકમાં પણ જાય, ચારેમાં જાય. અને મનુષ્ય છે ને એ મનુષ્ય મરીને મનુષ્ય પણ થાય, મનુષ્ય મરીને પશુ પણ થાય, દેવ પણ થાય, નરકમાં પણ જાય અને અંદરમાં પૂર્ણ ઠરી જાય તો પંચમ ગતિને પણ પ્રાપ્ત કરી શકે, ભગવાન પણ બની શકે. એ બધી વ્યવસ્થા કઈ ગતિમાં છે? મનુષ્ય ગતિમાં એવી છે ભાઈ લાયકાતા. તો જુઓ જરા કે દેવોને બધાએ સર્વા સિદ્ધિમાં જે દેવો છે બધાએ સમય દ્રષ્ટિ છે, બધાએ સમય દ્રષ્ટિ છે. નવમાં ગ્રેવ્યકથી ઉપર છે ને, નવ અનુદિશ અને એની ઉપર 32 ને 33 સાગરવાળા, નવ અનુદિશ ને 5 જે સર્વા સિદ્ધિના, એ બધા જે છે એ બધા સમય દ્રષ્ટિ છે, એમાં કોઈ મિથ્યા દ્રષ્ટિ નથી હોતા નવમે ગ્રેવ્યકથી ઉપર. હવે એ બધાને એટલા વર્ષો સુધી હોય છે ને, પણ અંદરમાં કહે છે દોલતરામજી કે સંયમ ધાર ન શકે, સંયમ ધારણ નથી કરી શકતા, પણ સંયમ ધારણ કેવું ચટાચટી ચટાચટી, માને અંદરમાં ભાવના છે કે બસ સંત સાધુ બન કે વિચરું વહે ઘડી કવ આય ગયા, અંદરમાં ભાવના એવી છે અંદરમાં. અને ભાવના અંદરમાં એવી છે એના જોરે તો અહીંયા આવે છે પાછા મનુષ્ય પ્રજામાં અને મુનિ દીક્ષા ધારણ કરીને મોક્ષમાં ચાલ્યા જાય છે. કેમ કે ભાવોનું ફલ ના મળે તો સૌ બ્રહ્માંડને શૂન્ય થવું પડે. અચ્છા હા હા બોલો હવે, આ બોલો હવે, આ તત્વની તાકાત જો, આ દવામાં તાકાત નથી હોતી મેડિકલ સ્ટોરની, આ તત્વમાં તાકાત છે કે આટલી ઉંમરે હા અંદરમાં કહેવાય ને આત્મામાં કેટલી શક્તિઓ છે. આ સમયે પરિશિષ્ટમાં 47 બતાવી, પણ બતાવી 47, બાકી આત્મા અનંત શક્તિનો ધારક, હે અદભુત ચૈતન્યનો પિંડ છે એ બહારમાં પેલી દવાના પાવર લખ્યા છે, 250 પાવરની ને 500 પાવર કહે છે ને, એ બધા પાવરમાં કોઈ દમ નથી. આ અંદરમાં તત્વજ્ઞાનનો અંદરમાં જે રસ છે ને એનો પાવર છે. એની આગળ આ જુઓ તો ખરા, હા આ કેટલી ઉંમર હશે બાની ઉંમર, હે 80ની આસપાસ, 85ની આસપાસ હશે ને, હા બોલો હવે. હા આ ઉંમરે ઘરેથી સાંભળવા આવવાની અંદરમાં જિજ્ઞાસા, અને જિજ્ઞાસાને અહીંયા આવીને સમજો કે આ પડી ગયા અને વાગ્યું આટલું, તો એમ નહીં કહે ચલો હું ગેરજીને આ હતા કે નહીં બસ આ એ બતાવે છે કે જીવોનું હોનહાર ભલી હોનહાર છે. ખ્યાલ જ બતાવે છે ને, પ્રસન્ન ચિત્ત આ બતાવે છે, પ્રસન્ન ચિત્તથી ભગવાન આત્માની વાત સાંભળી છે ને, નિશ્ચિતમ સ ભવિત ભવ્યુ ભાવિ નિર્વાણ ભાજનામાં. રસ વગર થોડું થાય છે, આ બધું રુચિ છે ને અંદરમાં, ત્યારે આ બની શકે છે. બાકી તો પેલા શરીરને સંભાળ 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 કરે ને, પણ ઘણા કહે છે કે સાંભળવાથી શું થયું, સાંભળવાથી શું થયું, સાંભળવાથી શું થયું, કંઈ દેખાતું તો છે નહીં, કંઈ દેખાતું તો છે નહીં, કંઈ દેખાતું તો છે નહીં. માને દેખાતું માને તમે બહારમાં નગ્ન દિગંબર મુનિ દીક્ષા ધારણ કરો ને, પણ ભાઈ ગુરુદેવના છે જ્ઞાનગોષ્ઠીમાં એની અંદર છે, આવે છે 45 નંબરનું કે એવું લગભગ બોલ છે જ્ઞાનગોષ્ઠીમાં છે કે અંદરમાં શ્રદ્ધા અને જ્ઞાનમાં નિરંતર સુધારો થતો જાય છે. ભલે હજુ સમ્યક નથી થયું, પણ એમને કહ્યું કે જેમ પેલો ઘડો હોય ને, ઘડો માટલું એ કોરું હોય એમાં પાણીના છીંટા નાખવામાં આવે, છીંટા નાખવામાં આવે ને તો ચૂસાઈ જાય, દેખાય નહીં, પણ ભલે દેખાય ના છતાં પણ અંદરમાં કંઈ થઈ તો રહ્યું છે ને, અને છીંટા જેમ જેમ વધારે પડશે તો એક સમય કેવો આવશે, બહાર દેખાવા લાગશે. એમ આ શ્રદ્ધા જ્ઞાનમાં અંદરમાં સુધારો થતો જાય છે તો બહારમાં દર્શન મોહનીએ જે લખ્યા ને કર્મ, એ અંદરમાં જીવ રસ ક્રિએટ કરે છે તો આ બાજુ દર્શન મોહનીએ કર્મને પાતળા પડવું પડે, એની તાકાત નથી કે મજબૂત થતા જાય, ખ્યાલ આવે છે કે નહીં. અને વિષય કષાયોમાં રમે તો આ બાજુ દર્શન મોહનીએ કર્મ પુષ્ટ થાય થાય ને થાય, અને આનો રસ કેળવે તો આ બાજુ કર્મને નિયમથી પાતળા થવું પડે પડે ને પડે. એની સ્થિતિ પાપ કર્મોની સ્થિતિને ઘટવું પડે, સ્થિતિને ઘટવું પડે, એનો અનુભાગને પણ ઢીલા થવું પડે. આ એ છે ભાઈ જો. તો એ કઈને વાત? આ દેવોને સમજો, ચતુર્થ ગુણસ્થાન છે, આત્માનો અનુભવ થયો છે, પણ હજુ સંયમ પ્રગટ નથી થયો. માટે સંયમની ચોથા ગુણસ્થ, પહેલાંથી ચોથા ગુણસ્થાનને અસંયમ કહ્યું, પહેલાં બીજું ત્રીજું ચોથું અસંયમવાળું છે. પાંચમું ગુણસ્થાનમાં દેશ સંયમ છે, સાંજના વ્યાખ્યાનમાં આવશે આપણે. પાંચમામાં દેશ સંયમ છે, આંશિક ચારિત્ર છે. અને છઠ્ઠાથી ચાલુ થાય છે, છઠ્ઠું સાતમું દેશ, બારમાં સુધી જે છે મતલબ મુનિદશામાં સંયમ જોવામાં આવે છે. બરાબર છે? તો જુઓ, તો એ ક્યાંથી સંયમ પ્રગટ થયો? કે મુનિરાજને શુદ્ધાત્મ તત્વના ઉગ્ર અવલંબને, શબ્દ વાપર્યો ને, પહેલાં નીચલી ભૂમિકામાં અવલંબન તો હતું, પણ કેવું અવલંબન નહોતું? ઉગ્ર નહોતું ને, માટે સંયમ નહોતો. ત્યાં સુધી ઘરમાં રહેવાનું, ભરતજી ઘરમે હી, તો ઘરમાં વૈરાગ હતો, પણ હજુ એવો વૈરાગ નહોતો કે ઘર પણ છૂટી જાય. તો અનુભવ હતો, તો વૈરાગ હતો, પણ એવો નહોતો કે સંયમ ધારણ થઈ શકે, ગ્રહસ્થી વગેરે છૂટી જાય. અને પછી અંદરમાં એવી ભાવના બલવત્તર બને છે કે એ બધું છોડીને આત્માની આરાધના કરવા માટે વિશેષ ચાલ્યા જાય છે. તો એ ઉગ્ર અવલંબને આ જુઓ. મુનિરાજને શુદ્ધાત્મ તત્વના ઉગ્ર અવલંબને આત્મામાંથી સંયમ પ્રગટ થયો છે. સમ્યક દર્શન પણ શેમાંથી આવ્યું? આત્મામાંથી, આત્માના અવલંબને. અને એમાં વિશેષ ઠર્યો ને, તો સંયમ પ્રગટ થયો. આ વાત બરાબર સમજવી. સમ્યક દર્શન વગર ત્રણ કાલમાં સંયમ હોઈ શકે નહીં. શું કહ્યું? સમ્યક દર્શન વગર સંયમ ના હોય. કેમ કે સંયમ જે છે એ તો આત્માના ઉગ્ર અવલંબને પ્રગટ થાય છે. પણ આત્માના ઉગ્ર અવલંબન પહેલાં આત્માનું અવલંબન તો હોવું જોઈએ ને. અવલંબન પછી ઉગ્ર આવે. તો જ્યાં પહેલી વખતે અવલંબન થયું તો સમ્યક દર્શન પ્રગટ થયું, પછી ઉગ્ર અવલંબન આવ્યું. તો સમ્યક દર્શન વિના સંયમ ના હોય, અને સંયમ ધારણ કર્યા વિના ત્રણ કાલમાં મુક્તિની પ્રાપ્તિ ના થાય. આ બધા સિદ્ધાંત છે, ખ્યાલ આવ્યો કે ના? સંયમ ધારણ કર્યા વગર, મતલબ સ્વરૂપમાં ઉગ્ર અવલંબન કર્યા વગર એમને એમ સીધો મોક્ષ થઈ જાય એમ પણ કદાપી બની શકે નહીં. આ જો મુનિરાજને શુદ્ધાત્મ તત્વના ઉગ્ર અવલંબને આત્મામાંથી સંયમ પ્રગટ થયો છે. પછી જુઓ હવે, આ ખુમારી જુઓ હવે. આખું બ્રહ્માંડ ફરી જાય, આખું બ્રહ્માંડ ફરી જાય, એનો મતલબ કે બહારમાં ગમે તેવા તીવ્ર આકરા પાપ કર્મના ઉદયો આવે, વજ્રનો પ્રપાત થાય, અગ્નિની વર્ષા થાય, એવા ભયંકર અસાતાના ઉદયો આવે, શરીરને કોઈ છેદન ભેદન ટુકડા કરી નાખે, તો પણ આખું બ્રહ્માંડ ફરી જાય તો પણ મુનિરાજની આ દઢ સંયમ પરિણતિ ફરે એમ નથી. આ જુઓ તો ખરા. જુઓ, બહારથી જોતા તો જોજો હવે, બહાર ને અંતર, બહારથી જોતા તો મુનિરાજ આત્મસાધના અર્થે વનમાં એકલા વસે છે. બહારમાં તો એકલા છે એમ લાગે, પણ અંદરમાં જોતા અનંત ગુણથી ભરપૂર, અનંત ગુણથી ભરપૂર સ્વરૂપ નગરમાં તેમનો વાસ છે. વનવાસમાં વાસ નથી, સ્વરૂપ નગરમાં એમનો વાસ છે ભાઈ. એ વનવાસમાં વાસ એ તો બહારથી વાત છે, પરમાર્થી તો સ્વરૂપ નગરમાં વસેલા છે. બહારથી જોતા ભલે તેઓ ક્ષુધાવંત હોય, છ છ મહિનાના ઉપવાસ હોય, બહારથી જોતા ક્ષુધાવંત હોય, તૃષાવંત હોય, ઉપવાસી હોય, પણ અંદરમાં જોતા તેઓ આત્માના મધુર રસને આસ્વાદી રહ્યા છે. આ જુઓ તો ખરા. તો વાસ્તવમાં કહીએ ને, તો મુનિરાજ નિરંતર અતિન્દ્રિય આનંદના મધુર રસનો સ્વાદ લેશે ને, તો મુનિરાજને ઉપવાસ નથી, ઉપવાસ તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ લેશે. આ સમજણ પડે છે? આ જીવ અનાદિકાળનો ઉપવાસી છે. જેમ બહારમાં સ્થૂળ દ્રષ્ટિ કે ભોજન ના લીધું હોય તો ઉપવાસ કહેવાય, એમ અનાદિકાલથી આ જીવે એક સમય માત્ર અતિન્દ્રિય આનંદનું પાન કર્યું નથી, માટે અનાદિથી શું છે? ઉપવાસી છે. અને મુનિરાજ નિરંતર અતિન્દ્રિય આનંદના પારણા કરે છે ભાઈયા. આ છે જો આ બધી વ્યાખ્યાઓ અલગ છે, હા, અધ્યાત્મની વ્યાખ્યાઓ છે આ બધી. બહારથી જોતા ભલે તેમની ચારે તરફ ઘનઘોર અંધારું વ્યાપ્યું હોય, પણ અંદરમાં જોતા, બહારમાં તો ઘનઘોર અંધારું કોઈ દેખાય પણ નહીં આમ, પણ અંદરમાં જોતા, એટલે અંદરમાં જોતા એટલે સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે, બહારમાં એટલે સંયોગની દૃષ્ટિથી જોવું, સંયોગની, અને અંદરમાં જોતા એટલે સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે, તો મુનિરાજના આત્માને વિશે આત્મજ્ઞાનના સમ્યક જ્ઞાનના અજવાળા પ્રસરી ગયા છે. બોલો હવે, આ બહારના અજવાળામાં શું દમ છે? બોલો, બહારના અજવાળા, હા, એ આવે છે ને પૂજનમાં એક પંક્તિ આવે છે, નહીં એ નહીં, એક છે બીજી એક પંક્તિ છે, આ લોકવાળી તો છે પણ એક બીજી પણ છે. પહેલે અજ્ઞાન મીટાને કો દીપક થા, જબક દીપક થા ઉજ જગ મેં ઉજી, પહેલે અજ્ઞાન મીટાને કો દીપક થા જગ મેં ઉજિયારા, ઉસસે ન હુઆ કુછ તબ યુગને બિજલી કા બલ્બ જલા ડાલા. પહેલાં પહેલાં દીપક સળગાવતા હતા ને, અને વાવાઝોડું આવે તો શું થાય? બોલવાઈ જાય. પછી આપણે શું કરી દીધું? આ બલ્બ લગાવ્યા. ઉસસે ન હુઆ કુછ તબ યુગને બિજલી કા બલ્બ જલા ડાલા, પ્રભુ ભેદ જ્ઞાન કી આંખ નથી ક્યા કર સકતી થી એહ જ્વાલા. હે, સેની? ભેદ જ્ઞાન કી આંખ નથી ક્યા કર સકતી થી એહ જ્વાલા. તો અસલી જે છે એ તો ભેદ જ્ઞાનનું અજવાળું, એ અસલી અજવાળું છે. આનું અજવાળું થયું એનો કોઈ મતલબ નથી. આ જો તમને કહું, પૂજનમાં આવે છે એક પંક્તિમાં કે રાતનું અંધારું હોય એકદમ, તો અંધારામાં આપણું મકાન નથી દેખાતું, આપણી ગાડી નથી દેખાતી, અંધારું ઘનઘોર અંધારું, તો ગાડી દેખાશે? અંધારામાં ગાડી નહીં દેખાય. અને સવારે સૂર્યનો ઉદય થયો ને તો ગાડી દેખાય ને. તો બોલો, એ સૂર્યના અજવાળામાં જ્ઞાન થાય કે ના થાય? સૂર્ય અંધારું હતું તો જ્ઞાન ના થયું, તો અજવાળામાં જ્ઞાન થયું કે ના થયું? બોલો, જ્ઞાન થયું કે ના થયું? તો સમજ જરા ધ્યાનથી. તેમાં લખ્યું છે, પૂજનમાં આવે છે પંક્તિ, રવિ શશી નહરે સો તમહરાય, સો શાસ્ત્ર નમો બહુ પ્રીતિ લાય. જુઓ તો ખરા જીનવાણીનો મહિમા. રવિ શશી સૂર્યચંદ્ર, રવિ શશી નહરે સો તમહરાય, માને સૂર્ય અને ચંદ્ર વડે જે અંધકાર દૂર થતો નથી, એ અંધકાર જીનવાણીનો સ્વાધ્યાય કરવાથી દૂર થાય છે. આત્માનો અનુભવ કરવાથી અંધકાર દૂર થાય છે. કેમ? કેમ કે અંધારામાં આ ઘડિયાળ મને નહોતી દેખાતી, અને લાઇટ કરી સૂર્યનો ઉદય થયો તો ઘડિયાળ દેખાઈ, પણ મેં શું જાણ્યું કે આ ઘડિયાળ મારી છે. એ જ્ઞાન છે કે અજ્ઞાન છે? અજ્ઞાન છે. તો સૂર્યના ઉદયમાં ક્યાં જ્ઞાન થયું? સમજણ પડે છે? સૂર્યના ઉદયમાં અથવા લાઇટ થઈ તો જ્ઞાન ક્યાં થયું? આ તો મારી છે એમ મેં જાણ્યું, એ તો અજ્ઞાન છે. પણ આનો માલિક પુદગલ છે, આ મારાથી ભિન્ન છે, હું એનાથી ભિન્ન છું, આનો મારામાં પ્રવેશ નથી, આની જાત પૂદગલ છે, હું તો જાણનાર દેખનાર છું, એવી જાતિનું જ્ઞાન જીનવાણીનો સ્વાધ્યાય કરવાથી થાય છે. આત્માનો અનુભવ કરવાથી એનું જ્ઞાન થાય છે. એટલા માટે જીનવાણીનો મહિમા ગાયો કે સો શાસ્ત્ર નમો બહુ પ્રીતિ લાયા. હે, એટલે અહીંયા જે શબ્દ વાપર્યો ને, હા, કે મુનિરાજની અંદરમાં આત્મજ્ઞાનના અજવાળા પ્રસરી ગયા છે. બહારના અંધકાર અજવાળાથી શું મતલબ છે ભાઈયા? આ તો એક વાત ખ્યાલ આવી એટલે તમને કહું જરા પ્રશ્ન. લોકાકાશની બહાર અલોકાકાશ છે ને, આખું એક અલોકાકાશ છે. અલોકાકાશમાં અજવાળું હોય કે અંધારું હોય? શશીભાઈ, શશીકાંતભાઈ બોલો. અલોકાકાશમાં અજવાળું હોય કે અંધારું હોય? શું હોય અલોકાકાશની અંદર? હા, કે અલોકાકાશમાં અજવાળું પણ નથી ને અંધારું પણ નથી. એવું હોય, કાંઈ તો હોવું જોઈએ ને. એ કેમ નથી? તો એનું લોજિક એ છે કે અજવાળું ને અંધારું એ પૂદગલ દ્રવ્યની પર્યાય છે. કયા દ્રવ્યની પર્યાય છે? પૂદગલ દ્રવ્યની પર્યાય છે અજવાળું ને અંધારું. અને અલોકાકાશમાં તો આકાશ સિવાય બીજું કોઈ દ્રવ્ય છે નહીં. હવે છે નહીં તો પૂદગલ છે નહીં, તો પછી ત્યાં અજવાળું કે અંધારું હોવાનો પ્રશ્ન જ છે નહીં. કે શું હોય છે? કે કેવલ જ્ઞાન પ્રગટ કરો, ખબર પડી જશે શું હશે. કરો ને, બધું એમને એમ જાણી લેવું છે એમ થોડું જાણવા મળે. હા, અંદરમાં અનુભૂતિ કરીને કેવલ જ્ઞાન પ્રગટ કરો, ક્ષાયિક ભાવ, તો બધું જણાવી જશે. જાણવા માટે જવું પણ નહીં પડે ત્યાં આગાડી. અંદરમાં ડૂબકી લગાવીને સહજમાં જણાવી જશે. આ ગીઓના અવલંબન વગર જ્ઞાનમાં સહજ ગીઓ જણાવી જશે ભાઈયા. અહીંયા આત્માનું અવલંબન લખ્યું ને, આત્માનું અવલંબન લેતા બધું સહેજમાં ઝલકી જાય છે, ઝલકાવા માટે જવું પડતું નથી. આ મુનિરા, હા, અંદરમાં જોતા મુનિરાજને આત્માના વિશે આત્મજ્ઞાનના અજવાળા પ્રસરી ગયા છે. બહારથી જોતા ભલે મુનિરાજ સૂર્યના પ્રખર તાપમાં, જેઠ તપે રવિ આ કરો, આ પ્રખર તાપમાં ધ્યાન કરતા હોય, આ દેહ બળતો હોય, પણ અંદરમાં તેઓ સંયમરૂપી કલ્પવૃક્ષા, હે, સંયમને શું કહ્યું? સંયમરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયામાં બિરાજી રહ્યા છે. આ ઉપસર્ગના ટાણા આવે, આ ઉપસર્ગ આવે ને, ઉપસર્ગના ટાણા આવે ત્યારે મુનિરાજને એમ થાય છે કે મારી સ્વરૂપમાં સ્થિરતાનો અખતરો કરવાનો મને મોકો મળ્યો, માટે ઉપસર્ગ મારો મિત્ર છે. આ જુઓ તો ખરા, ઉપસર્ગને શું જાણે છે? મિત્ર છે. કેમ? આજુ આ બાની આજે પરીક્ષા હતી, પરીક્ષામાં પાસ થઈ ગયા, ખ્યાલ આવે છે કે નહીં? જેમ આપણે પહેલાં તૈયાર કરતા હોય, પેપર જ્યારે આવે એ વખતે લખીએ સાચું તો બરાબર છે, એમ આપણે આ તત્વનો અભ્યાસ કરીએ છીએ ને, એ તો આપણા ઘરમાં ધંધા વ્યાપારમાં કુટુંબ પરિવારમાં કંઈ અસાતાના ઉદય આવે, પાપના ઉદય આવે, નુકસાન થાય, એ વખતે આપણા પરિણામ ક્ષમતા ભાવ રહે ને, તો કહે છે આપણે પરીક્ષામાં માર્ક, પાસિંગ માર્ક તો કમસે કમ થયા, પછી 100માંથી 100 તો અનુભૂતિ થાય ને આગળ વધીએ ત્યારે, પણ કમસે કમ પાસિંગ માર્ક તો આપણા આવ્યા એમ કહી શકાય, એ વખતે આપણે સમાધાન તત્વના અવલંબને કરીએ તો. આ એવી રીતે સમજો, પાપના ઉદયમાં આપણે પરિણામ બગડી ન જાય, આર્ત ધ્યાનના પરિણામ ન થાય, એવી રીતે બહારમાં પુણ્યના ઉદયમાં બધી ઝાક જમાડ મળી જાય, પુણ્યનો વૈભવ ઘણો મળી જાય, પણ એમાં પણ છકી ના જઈએ, એમાં છકી ના જાય કે હું પોળો ને ગલી સાગડી મારા જેવું કોઈ છે નહીં, આમ તેમ સંયોગોથી પોતાને મોટું માનવા લાગે તો પણ કહેશે કે તને તત્વનો અભ્યાસ અંદરમાં આ વાત પરિણમનમાં આંશિક રૂપમાં પણ આવ્યું નથી. બંને પરિસ્થિતિમાં જીવે, કેમ કે આપણે આ પણ સમ્યક દર્શન પૂર્વક મુનિદીક્ષામાંથી આગળ પસાર થવાનું છે કે નથી થવાનું, તો આનો અભ્યાસ જીવને સહેજમાં એવી જાતિના પરિણતિ બનતી જોવામાં આવે. એ મળે તો મળે, આ શાસ્ત્ર જ્ઞાની પુરુષો સમજાવે છે ને ડગલે ને પગલે, કે એ તો પુણ્યના ઉદયથી આવે છે, ઘડીકમાં પાપનો ઉદય આવે તો કરોડપતિમાંથી ક ખસતા કેટલી વાર લાગે? કરોડપતિ એમાંથી ક ગયો તો શું કહેવાય એને? કેટલી વાર લાગે ક ખસતા? હે, હા, અમે તો જોયેલા છે ભાઈ ઘણાને એવા. અમારા તલુજ છે ગામ અમારું, તો એક મોટી ઉંમરના ભાઈ હતા, તો એમનો એવો વટ હતો ભાઈ, એવો વટ કે સમજો કે એક મોટું ટાવર છે અમારે, અને ટાવરથી સ્ટ્રેટ અમારું આમ રોડ છે, તેમની દુકાન લગભગ સમજો કે 10-15 મિનિટ ચાલે, ચાલીને જાય પછી દુકાન આવે, તો એ છેલ્લે મને મળ્યા હતા, રડતા હતા, મોટી ઉંમરના હતા. તો કહે કે શૈલેષભાઈ હું ટાવરથી મારી દુકાન સુધી જાઉં ને તો આ બાજુ દુકાનવાળા પણ મને બોલાવે, આ બાજુ બોલાવે, આ બાજુ મારી દુકાન પર જતાં મારે કલાક થઈ જાય, એવો વટ હતો. અને જ્યારે પાપનો ઉદય આવ્યો, ધંધામાં એમાં નુકસાન થાય, બીજી જાતિના અસાતાના ઉદય આવ્યા, તો ગામમાં પગ નહોતા મૂકી શકતા, ન મૂકી શક્યા પગ, એવી જાતિનો ઉદય આવ્યો. બોલો રે, રડતા હતા. બોલો આ આ જ ભાવમાં હો, હા આ જ ભાવમાં બે પ્રતિ ઘડીમાં પુણ્યનો ઉદય, ઘડીમાં પાપનો ઉદય. આ તો સાપ સીડીની રમત જેવું છે, ઘડીક માં ને ઘડીક માં, ઘડીક માં ને આમ, ઘડીક માં ભાઈયા, બીજી પર્યાયમાં આ જાય ને ઉદય આવી જાય, આ તો એક જ પર્યાયમાં આવી જાતિના ખેલ જોવામાં આવે છે. માટે કહે છે, જેમ મુનિરાજ કહે છે ને કે પાપનો ઉદય આવે, ઉપસર્ગ આવે, તો એ જાણે છે મારો મારો અખતરો કરવાનો આ શું છે, મોકો છે. એમ જીવનમાં પુણ્યના ઉદય આવે, પાપના ઉદય આવે, તો એની અંદર જીવ સહેજ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો અભ્યાસ કરે ને, તો વાસ્તવમાં તો આ તો એક કલાક તો આપણી થિયરી ચાલે છે રમેશભાઈ, આ થિયરી ચાલે છે. અને બાકી ઘરમાં જે રહેવાનું છે, ધંધામાં, એ આપણો પ્રેક્ટિકલ લાઈફમાં આ વસ્તુને આપણે એડપ્ટ કરવાની છે. કેમ કે ઘણા ભડના દીકરાઓ એવા હોય છે ને, મળે એવી જાતિના પંચમકાલમાં તો વક્રબુદ્ધિના, એ શું કહે કે જુઓ ભાઈ, અહીંની વાત ઘેરને ધંધામાં નહીં કરવાની, અહીંની વાત અહીંયા, ખ્યાલ આવે ને, ધંધાની વાત, ધંધાની વાત અહીંયા નહીં કરવાની, અને અહીંની વાત ત્યાં નહીં કરવાની. અરે એ કહે છે કે આ તો ધંધા વ્યાપાર ને ગ્રહસ્થિમાં આ વસ્તુને પરિણમનમાં લાવવા એપ્લાય કરવા માટેની 24 કલાક આ તો મમરાવાની વાતો છે, અહીંની વાત ત્યાં એમ નહીં, આ તો થિયરી છે, પેલું તો પ્રેક્ટિકલ લાઈફની અંદર એડેપ્ટ કરવાની વાત છે. હરીશભાઈ, મંદિરમાંથી કોઈ વસ્તુની ચોરી કરાય કે ના કરાય? ચોરી કરાય. દીપભાઈ, મંદિરમાંથી કોઈ વસ્તુની ના કરાય, તો આ બધું લઈને જઈએ તો શું કર્યું કહેવાય? હે, આ જુઓ, કેમ કે આ બધું લઈને જઈએ આ સંસ્કાર, તો ચોરી કરી કહેવાય? અરે નહીં ભાઈ, આ હા આ તો લઈને જવા જેવી ચીજ છે. આ એ આવે છે ને ભજનમાં, લૂટ રહા જ્ઞાન કા ખજાના, લૂટ રહા રે. હા જુઓ, મારી સ્વરૂપ સ્થિરતાનો અખતરો કરવાનો મને મોકો મળ્યો, માટે ઉપસર્ગ મારો મિત્ર છે. આપણા નેમચંદ કાકા હતા ને, એને છેલ્લે ઓછું સંભળાતું હતું બહુ, રમેશભાઈ સંભ, તો એ કહેતા મારો પુણ્યનો ઉદય છે. કેમ પુણ્યનો ઉદય છે? કે પેલા મને સંભળાતું હતું ને, ઘરવાળા હું મોટો, બધા મને પૂછપૂછ કરે કે પેલા વેવાઈ આવે ને તો કેટલો ચાંદલો કરવો પડશે, શું રસોઈ બનાવવી પડશે, શું એમને લેવા જવું પડશે, મૂકવા જવું પડશે, પછી આનું શું કરવું પડશે, તો બધા ધન પેલા ગ્રહસ્થિના જે બધા વ્યવહારો હોય ને એ મને પૂછપૂછ કરતા. હવે મને સંભળાતું નથી ને, 3-4 વાર પૂછે તો જાઓ, એટલે એમને લોકોએ મને પૂછવાનું શું કરી દીધું છે, બંધ કરી દે. મારે તો બહુ શાંતિ થઈ ગઈ છે, મારો પુણ્યનો ઉદય છે કે મને મારો સ્વાધ્યાય ચાલે છે ને મને પૂછતા નથી. બોલો હવે, આ છે આ આ તત્વ અભ્યાસ કામ કરે છે. નહીં તો અભ્યાસ નહીં હોય ને તો શું થશે બાગડા, શું થશે કે બે પેલા પૂછે કે શું હતું, શું હતું. હવે વાતમાં કાંઈ સાર ન હોય, હવે વારે ઘડી ના સંભળાવે, 3-4 વાર કે ક્યાં કરે, અને પેલાને ના કહે એટલે પેલાને કે કોની વાતો કરે છે, મારી વાત, મારી વાતો, મારે. હવે દૂધ લાવ્યા કે ના લાવ્યા, તેલ ખલાસ થઈ ગયું છે ને, ઘી ખલાસ થઈ ગયું, પેલા મહેમાન, હવે વારે ઘડીએ ક્યાં ક્યાં, અને પેલાને એની અંદરમાં એ નથી કહેતા, મતલબ કોની વાતો કરે છે, મારી વાતો કરે છે. પરિણામ બગડતા જોવામાં આવશે એને. અને આનો રસ હશે તો કહેશે, તોય પણ સાંભળવાનો ભાવ નહીં. આ છે આ, હા આ તો ઘણા પુણ્યના ઉદય હોય ને તો આવું સાંભળવા મળે ભાઈયા. હા જુઓ, માટે ઉપસર્ગ મારો મિત્ર છે. અંતરંગ મુનિ દશા અદ્ભુત સયા, અદ્ભુત સયા. દેહમાં પણ આવી ગયો, જો હવે આપણા સુતીવાળી ગાથામાં આવે છે ને, મુદ્રા શાંત થઈ જાય. જુઓ, દેહમાં પણ ઉપસમ રસના, કેમ કે ઉપસમ રસ તો આત્માનો રસ છે, શાંત રસ. હા, દેહમાં પણ ઉપસમ રસના ઢાળા ઢળી ગયા હોય છે. આ અંદરમાં ઉપસમ રસ વરસે છે ને, તો બહારમાં દેહની મુદ્રા છે એ પણ જાણે ઉપસમ રસના ઢાળામાં ઢાળ્યું હોય એ મુદ્રા થઈ જાય છે. આ એ પ્રકારે આ આ સંયમનો દિવસ છે ને, આ સંયમનું સ્વરૂપ આવું છે ભાઈ. આ એ સિવાય ધ્યાનતરાજીની 10 લક્ષણની પૂજામાં પણ છે, તમે ઘરે એનો સ્વાધ્યાય કરજો, કેમકે આપણે આ પણ પ્રકરણ લેવું છે ને પાછું. હા, મને વિચાર એમ છે 15 મિનિટ લઈને પછી 15 કલાક આણી, પણ 15 મિનિટ બીજી ઉપર થઈ જાય છે. હા, એ સ્વાધ્યાય છે, બરાબર છે. ગાથાનો પાઠ કરીશું આપણે 26 થી. પાનું 61.
जो जीव होय न देह तो आचार्य तीर्थंकर तणी જીવ દેહ બને એક છે વ્યવહાર નયનું વચન આ જીવથી જુદા ઉદ્ગલમય આ દેહને સવિને મુનિ પણ નિશ્ચય નથી યોગ્ય નહીં દેહ ગુણ કે વળી તણા વર્ણન કરે નગરી તણું નહીં થાય વર્ણન ભૂપનું જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને જીત મોહ જ્ઞાન સ્વભાવથી જે અધિક જાણે આત્મને જીત મોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે
ગાથા 30 છે પાનું 66 ઉત્થાની કાસે 30 ગાથાની ઉપર બરાબર છે કે હવે શિષ્યનો પ્રશ્ન છે કે આપણે વાત કરીને કોર્ટ છે આ હા શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચય કેમ યુક્ત નથી કાલે વાત ને વ્યવહારથી તો તમે એ સ્તુતિને સાચી કહી દેહના ગુણોના આધારે ભગવાનની સ્તુતિ વ્યવહારથી તો તમે સાચી કહી પણ નિશ્ચયથી તમે મિથ્યા કહો છો પણ અમારો પ્રશ્ન એ છે કે નિશ્ચયથી પણ કેમ સાચી ના કહેવાય નિશ્ચયથી પણ શા માટે સાચી નહીં કેમ 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 કે એ શરીરનો અધિષ્ઠાતા પણ એમનો આત્મા છે ને પ્રશ્ન ખ્યાલ આવ્યો એમને જે શરીર મળ્યું એનો અધિષ્ઠાતા પણ કોણ છે એમનો આત્મા છે ને એટલા માટે દેહના ગુણોના આધારે જે સ્તુતિ કરવામાં આવી એ દેહનો અધિષ્ઠાતા એમનો આત્મા છે તો એને નિશ્ચય સ્તુતિ પણ કહો ને શું વાંધો છે એ પ્રશ્ન છે હવે સમજો અહીંયા કે અહીંયા જે વાત આવી છે આ કે હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે. એટલે શું અહીંયા આત્મા તો શરીરનો અધિષ્ઠાતા એટલે સ્વામી. આત્મા શરીરનો સ્વામી કઈ રીતે કહેવાય? આજે પ્રશ્ન છે એનો. આત્મા તો શરીરનો સ્વામી એટલે અહીંયા ભાવ એનો એ છે કે તીર્થંકર પરમાત્માને એમને જે સુંદર શરીર મળ્યું, રોગ વગરનું પરમ ઔદારિક શરીર મળ્યું ને, એ તીર્થંકરના જીવે એમના આત્માએ પૂર્વે એવી જાતિના પરિણામ કર્યા ને માટે એવો દેહ મળ્યો કે એમને એમ મળ્યું છે કે એમને એવા પરિણામ કર્યા માટે એમને એવો દેહ મળ્યો છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને, જેમ અહીંયા બેઠેલા દરેક છે, બેઠેલા દરેક છે ને, તો દરેકને અલગ અલગ પ્રકારનું શરીર મળ્યું છે કે નહીં? તો દરેકને અલગ અલગ પ્રકારનું શરીર મળ્યું છે તો દરેકના આત્માએ અલગ અલગ પ્રકારના પરિણામ કર્યા તો અલગ અલગ પ્રકારનું શરીર મળ્યું. શરીર મળ્યું છે એમાં નિમિત્ત કોના પરિણામ છે? આત્માના પરિણામ છે. કોઈને આવું મળ્યું, કોઈને આવું મળ્યું, કોઈને જાડું પાતળું ધોળું, કોઈને ગધેડાનો ભાવ મળ્યો, કોઈને કૂતરાનું મળ્યું, કોઈને દેવનું શરીર મળ્યું, કોઈને નારકીનું શરીર મળ્યું, કોઈને મનુષ્યનું શરીર મળ્યું, કોઈને રોગી મળ્યું, કોઈને નિરોગી મળ્યું, એવું જે બધું ડિફરન્ટ ટાઈપ ઓફ જે શરીર બધાને મળે છે એનું રીઝન શું છે? શું છે રીઝન? એ જીવે જે પરિણામ જેવા જેવા પ્રકારના કર્યા આવે છે ને, જે કર્મ પૂરબ કીએ ખોટે સહે ક્યો નહીં જીયરા, જીવે જેવા જેવી જાતિના પરિણામ કરે એવા એવા પ્રકારના સંયોગમાં શરીર મળ્યા. એટલે એનું કહેવું એ છે કે તીર્થંકર પરમાત્માને જે આવું શરીર મળ્યું એનો અધિષ્ઠાતા અસલમાં તો કોણ છે? કે આત્મા છે. એ કહેવું છે એનું. સમજો જરા ધ્યાનથી. મેં કાલે વાત કરી ને કે એ આગળ વધે છે ધીમે ધીમે. હા, એમ વ્યવહાર એ પહેલાં તો એ કહેતો કે સ્તુતિ ખોટી થાય, તો કહ્યું કે નહીં સ્તુતિ ખોટી નહીં, સ્તુતિ વ્યવહારથી સાચી છે. તો કહે છે વ્યવહારથી સાચી, પણ નિશ્ચયથી કોને? અને એના માટે દલીલ કઈ લાવ્યો? હવે દલીલ કઈ લાવીએ? દલીલ કે નિશ્ચયથી સાચી કહેવા માટે એને એ દલીલ કરી કે એમને જે શરીર મળ્યો છે એનો સ્વામી પણ છે તો આત્માને, આત્માએ પરિણામ કર્યા માટે એવું શરીર મળ્યું છે, એમને થોડું મળ્યું છે, માટે શરીરની સ્તુતિને પણ તમે નિશ્ચયથી સ્તુતિ કોને? કેમ કે એ જે મળ્યું છે ડ્યુ ટુ આત્માએ પરિણામ કર્યા માટે સ્તુતિને તમે નિશ્ચય સ્તુતિ કોને? એ કહેવું છે. અહીંયા તો જે પ્રશ્ન છે ને આચાર્ય દેવે સ્વયં ઉઠાવીને મૂક્યા છે એવી જાતિના, ખ્યાલ આવ્યો ને? હા, શિષ્યના રૂપમાં માને કે આવી જાતિનો કોઈને પ્રશ્ન થાય ને, એમને તો બધી ખબર છે. અને ગજબનો યોગ તો જુઓ કેવો છે. સામાન્ય રીતે શું હોય, પહેલાં ક્વેશ્ચન પેપર હોય કે આન્સર પેપર હોય? હરીશભાઈ, પહેલાં ક્વેશ્ચન પેપર હોય કે આન્સર પેપર હોય? પહેલાં ક્વેશ્ચન પેપર પછી આન્સર પેપર હોય. પણ આ અદ્ભુત વાત એવી છે કે પહેલાં આન્સર પેપર તૈયાર થયું. હા, 2000 વર્ષ પહેલાં કુંદકુંદ આચાર્ય દેવે બધી ગાથાઓ લખી, એ આન્સર પેપર. અને પછી 1000 વર્ષ પછી અમૃતચંદ્ર આચાર્ય દેવ એમને આ ઉપર પ્રશ્નો લખ્યા આવી જાતિના. તો ક્વેશ્ચન પછી આવ્યા અને આન્સર પહેલાં તૈયાર થઈ ગયા. બોલો યા. હા, જુઓ, હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે, તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચય કેમ યુક્તમાં કેમ યોગ્ય નથી? એવા પ્રશ્નના ઉત્તર રૂપે દ્રષ્ટાંત સહિત ગાથા કહે છે. બરાબર, દ્રષ્ટાંત સહિત ગાથા કહે છે. ગાથા
વર્ણન કરે નગરી તણું નહીં થાય વર્ણન ભૂપનું, કીધે સરી ગુણની સ્તુતિ નહીં સ્તવન કેવળી ગુણનું.
જુઓ જરા અહીંયા શું કહે છે. વર્ણન કરે નગરી તણું, નગરીનું વર્ણન કરવામાં આવે ને, તો વર્ણન કરે નગરી તણું નહીં થાય વર્ણન ભૂપનું. નગરીનું વર્ણન કરવામાં આવે, નગરનું વર્ણન કરવામાં આવે કે આવું સુંદર નગર છે, આમ છે, આમ છે, તો એનાથી રાજાનું વર્ણન થતું નથી. વર્ણન કરે નગરી તણું નહીં થાય વર્ણન ભૂપ, એટલે રાજાનું વર્ણન થાય. કીધે શરીર ગુણની સ્તુતિ. હા, એટલે દ્રષ્ટાંતની સાથે ગોઠવો તમે, દ્રષ્ટાંતની સાથે કીધે શરીર ગુણની સ્તુતિ, એટલે આ શરીર છે ને તીર્થંકર પરમાત્માનું શરીર છે ને નગરી છે, કાયા નગરી, ખ્યાલ આવે ને? પેલી જે નગર છે રાજાનું નગર, અને એમાં રાજા અલગ છે, નગરીના વર્ણનથી રાજાનું વર્ણન ન થાય, એમાં કાયા નગરીનું વર્ણન કર્યું કે એમનું શરીર આવું છે, એમની ઓમ ધ્વનિ દિવ્ય ધ્વનિ આવી છે, એમનું મનોજ્ઞ રૂપ છે, શરીરમાં કોઈ જાતિને વૃદ્ધાવસ્થા દેખાતી નથી, અતુલ બલના ધારક છે. એવું કહે છે, કીધે શરીર ગુણની સ્તુતિ, કાયા નગરીનું વર્ણન કરવાથી નહીં સ્તવન કેવલી ગુણનું. આ જેમ રાજાનું વર્ણન ન થાય એનાથી, એવી રીતે ભગવાનના આત્માના ગુણોનું વર્ણન એ રીતે થઈ શકતું નથી. જો ગાથા, જેમ નગરનું વર્ણન કરવા છતાં રાજાનું વર્ણન કરાતું એટલે થતું નથી, તેમ દેહના ગુણનું સ્તવન કરતા કેવલીના ગુણોનું સ્તવન થતું નથી. જો અહીંયા એ કહેવું છે, યદ્યપિ એ નગરીનો સ્વામી કોણ છે, કે આ રાજાનું આ નગર છે, કહીશું તું એમ જ ને, કે આ નગર કયા રાજાનું છે, કે આ રાજાનું આ નગર છે, એમ કહીશું આપણે, બરાબર છે? છતાં પણ રાજા અલગ છે અને નગરી અલગ છે, સમજાય છે કે નહીં? એવી રીતે આ ભગવાનનું શરીર છે એમ કહેવામાં આવશે, પણ એમાં ભગવાન જુદા છે અને એમનું શરીર જુદું છે, એમ છે આ. કેમ કે એમ જ કહીશું કે આ નગરીનો અધિષ્ઠાતા કોણ છે, આ નગરીનો રાજા, આ નગરીનો માલિક કોણ છે, તો રાજાને કહીશું. પણ રાજાને નગરીનો માલિક કયો હોવા છતાં નગરી નગરીમાં છે અને રાજા રાજામાં છે, એમ આ કાયાના અધિષ્ઠાતા, સુંદર શરીરના અધિષ્ઠાતા તીર્થંકરનો જીવ હોવા છતાં એ તીર્થંકરનો આત્મા એ અલગ છે અને કાયા અલગ છે, એ કહેવા માગે છે. જીવો, ઉપરના અર્થનું ટીકામાં કાવ્ય કહે છે. જો કલશ લખ્યો એમને, નિત્યમ વિકાર સુસ્થિત સર્વાંગમ પૂર્વ અપૂર્વ સહેજ લાવણ્યમ અક્ષોભમ ઇવ સમુદ્રમ જિનેન્દ્ર રૂપમ પરમ જયતિ. શું કહે છે જુઓ, જે શ્લોકાર્થમાં નીચે જરા જુઓ તમે, શ્લોકાર્થમાં નહીં, આ બાજુ રહી ગયું, 25 રહી ગયું, કલશ રહી ગયું, હા 25 આ બાજુ છે, પહેલાં આ બાજુ છે ને. પ્રાકાર કવલિતા અંબરમ ઉપવન રાજી નિગીર્ણ ભૂમિ તલમ પિબતિ વહી નગરમિદમ પરિખાવલયેન પાતાલમ. માને જુઓ, 30 ગાથા છે એમાં બે લાઇન છે. કેટલી લાઇન છે? ઉપરની લાઇનમાં દ્રષ્ટાંત છે અને નીચેની લાઇનમાં સિદ્ધાંત સમજાવવો છે, દ્રષ્ટાંતથી દ્રષ્ટાંત સમજાવવું છે. શશીભાઈ, ઉપરની લાઇનમાં દ્રષ્ટાંત અને બીજી લાઇનમાં શું છે? દ્રષ્ટાંત સમજાવવું છે. તો અમૃતચંદ્ર આચાર્યને જુઓ અંદર રસ કેવો આવ્યો, તો એના માટે બે લાઇન માટે એમને બે કલશ લખ્યા. પ્રફુલભાઈ, 25મો જે કલશ લખ્યો ને, આપણે જે પેલે બોલ્યા, પ્રાકાર કવલિત અંબરમ ઉપવન રાજ નેગ્રીણ ભૂમિ તલમ પિબતિવહી નગરમિદમ પરિખા વલયેન પાતાલમ, તો એ જે 25 નંબરનો કલશ લખ્યો ને, એ ગાથાની પહેલી લાઇન માટે એમને એક કલશ લખ્યો, અને જે બીજી લાઇન છે, કીધે શરીર ગુણની સ્તુતિ નહીં સ્તવન કેવલી ગુણનું, એના માટે 26 કલશ લખ્યો. જે આપણે બોલ્યા, નિત્યમ અવિકાર સુસ્થિત સર્વાંગ અપૂર્વ સહેજ લાવણ્યમ અક્ષોભમિવ સમુદ્રમ જિનેન્દ્ર રૂપમ પરમ જયતિ. સમજાય છે? આપણને એમ લાગે કે બે લાઇનમાં શું છે, બે લાઇનમાં શું છે, પણ અમૃતચંદ્ર આચાર્યદેવને એવો રસ આવ્યો કે કુંદકુંદ દેવના હૃદયમાં શું હતું, એમના પેટને ખોલીને બતાવ્યું એમને. આ છે, જુઓ જરા, બે કલશ નોડ જોઈશું, શ્લોકાર્થ આ બાજુ જુઓ. હવે આ જે નગરનું વર્ણન ચાલે છે ને, સાંભળ જરા ધ્યાનથી, આવું નગર તમે ક્યાંય જોયું છે કે નહીં જરા મને કહેજો. અને તમારે બધા બહાર બધા બહુ ફરે છે ને, કોઈ યુકે જાય ને, કોઈ યુએસ જાય ને, શું કહેવાય, ફલાણ કેટલા દિવસોમાં બધા ફરવાવાળા છો ને, હા, તો મને બતાવજો આ નગરીનું અહીંયા વર્ણન તમારે કોઈ જગ્યાએ જોવામાં આવ્યું હોય તો કહેજો જરા, બરાબર છે? સાંભળો જરા ધ્યાનથી, આ નગર એવું છે કે જેણે આ નગરનું, હા હજુ તીર્થંકરના શરીરની વાત નથી ચાલતી, અત્યારે નગર રાજાના નગરની વાત ચાલે, દ્રષ્ટાંત ચાલે છે. હું તો હંમેશા કહું છું આચાર્યદેવ જે દ્રષ્ટાંત લખે છે ને એ દ્રષ્ટાંતમાં પણ બરાબર ઉપયોગ લગાવો તો પણ તમને સિદ્ધાંતમાંથી ઘણો વધારે માલ મળશે. જુઓ આ નગર એવું છે કે જેણે કોટ વડે આકાશને ગ્રસ્યું છે. રાજાનો જે બહાર કિલ્લો હોય ને, કોટ હોય, તો અહીંયા કોઈ રાજા થઈ ગયા? અહીંયા નૈરોબીમાં કોઈ રાજા, અહીંયા રાજાનું નહીં ને, આપણા ભારતમાં તો હોય છે ને રાજાઓ બધા અલગ અલગ. હા હા, પ્રફુલભાઈ તો એ છે. હા હા, હે તો સમજના ધ્યાનથી કે એ જે રાજા હોય એને બહારમાં કોટ હોય છે ને, તો રાજાનો કોટ જે કિલ્લો હોય, તો એ જે ઊંચા કિલ્લા હોય છે તો કેટલા ઊંચા હોય છે? બહુમાં બહુ 1 માઇલ, 2 માઇલ, 4 માઇલ, 5 માઇલ, 6 માઇલ, એટલા બધા હોય છે. અહીંયા કહે છે આ નગર એવું છે પ્રફુલભાઈ કે એનો જે કોટ છે ને બહારમાં, પૂરી નગર થાય ને પછી કોટ હોય, એ કોટની ઊંચાઈ કેટલી છે બટુકભાઈ? કોટ કેટલો ઊંચો છે? કોટ વડે આકાશને ગ્રસ્યું છે એટલો ઊંચો કોટ છે. શ્રેયસભાઈ, એક વાત. હવે બીજી વાત, ઉર્ધ્વલોકની વાત થઈ ઉપર, બરાબર છે? અર્થાત તેનો ગઢ બહુ ઊંચો છે. પછી બીજું, બગીચાઓની પંક્તિઓથી, આ ગ્રીનરી, હા, બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિ તળને ગળી ગયું છે, માને આમ હોરિઝોન્ટલ જોવામાં આવે ને, તો હોરિઝોન્ટલ જોવામાં આવે તો બધે ગ્રીનરી ગ્રીનરી ગ્રીનરી, ભૂમિ તલ, માને જ્યાં સુધી ભૂમિ છે, જ્યાં સુધી ભૂમિ છે ને ત્યાં સુધી શું છે? બધે બગીચા 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 જોવામાં આવે છે, વેરાન પ્રદેશ જોવામાં આવતો નથી. પછી આગળ આ હોરિઝોન્ટલ થયું, હવે નીચે ડાઉનમાં, અર્થાત ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે, બોટમમાં. અને પરીખા વલયેન પાતાલમ પીવતીવ, કોટની ચારે તરફ ખાઈ, ખાઈ હોય ને જેમ પેલો બહારથી દુશ્મનો આક્રમણ કરે તો પેલી મોટી ખાઈ આવે તો આવી જ ના શકે, તો કહે છે બહાર કોટ પૂરો થાય ને પછી જે ઊંડી ખાઈ હોય છે એ ખાઈ ખાડો કેટલો ઊંડો છે? કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે શું છે રમેશભાઈ, પાતાળને પી રહ્યું છે, અર્થાત ખાઈ બહુ ઊંડી છે. આ જુઓ તો ખરા ચીમનભાઈ, આવી નગરી કે કોટ વડે આકાશને ગ્રસ્યું છે, અને હોરિઝોન્ટલ જોવામાં આવે તો બગીચાઓથી એ આખું ઘેરાઈ ગયું છે, અને બોટમમાં જોવામાં આવે તો ખાઈ પાતાળને, પાતાળ લોક છે ને નીચે આવે છે એ કર્ણાનીનો થોડો વિષય, ત્યાં સુધી જાણે કે એવી ખાય. અને એનો જે રાજા હોય, જેની આવી બહારમાં જાહુ જલાલી હોય, રાજા કેવો હોય બોલો હવે? એ રાજા ઘણો પુણ્યશાળી હોય એને જ આવા પ્રકારનું જોવામાં આવે કે ના જોવામાં આવે? ખ્યાલ કેમ આવું, કેમ આવી ઉપમા આપી પ્રફુલભાઈ, કેમ આવી ઉપમા આપી આચાર્ય દેવી, સમજાય છે? શા માટે આવી ઉપમા આપી? શા માટે? કેમ, કેમ કે અહીંયા આવી નગરીના આવી નગરીના મહિમાથી કોની કાયા નગરી બતાવી છે? તીર્થંકરની કાયાની નગરી બતાવી છે. મારા તમારા જેવાની કાયા નગરી નહીં, ખ્યાલ ને, કે માથું દુખે છે ને આંખમાં તકલીફ છે ને કિડની દુખે છે ને ચશ્મા લગાવવા પડે, માથાના વાળ દ્વારા જતા રહે, લાકડી લેવી પડે, ચશ્મા લગાવવા પડે, એવી કાયા નગરીની વાત છે? તીર્થંકરના જે દેહ છે એમની કાયા નગરી બતાવી છે ને? તો કહે છે બહારમાં પણ એનું દ્રષ્ટાંત પણ એવું ઊંચા પ્રકારનું હોવું જોઈએ, દ્રષ્ટાંત પણ ઊંચા પ્રકારનું હોવું જોઈએ ભાઈયા. અને બીજી વાત સાથે કહું ને કે ભગવાનનું શરીર પણ આવું કેમ લાવણ્યમય રૂપાળું છે? કેમ, કેમ કે એમનો આત્મા જે છે ને, આત્મા પણ અનંત ચતુષ્ટયને ધારીને રહેલો છે ને, તો બહારમાં દેહ પણ એવા પ્રકારનો જોવામાં આવે છે. જેમ તમારા સોના ચાંદીના ઝવેરા દાગીના હોય છે ને, એ બજારમાંથી શાક લાવવાને પેલા ઝબલામાં મૂકીને આપે છે ને, પ્લાસ્ટિકના થેલીમાં, એમાં મૂકો છો દાગીના? કેમ, એ દાગીના જેમાં મૂકવામાં એના કવર પણ કેવા હોય છે? મોંઘા હોય છે કે નથી હોતા બોલો? ઝબલામાં કેમ નથી મૂકતા હરીશભાઈ? આપણા શૂટ હોય ને, શૂટ, એ શૂટના ઉપરના પણ પેલા છે ને, શું કહેવાય એને, કવર હોય છે કે નથી હોતા બોલો હવે? શૂટ જે છે એ મોંઘા, સમજો 10-15 હજારના શૂટ છે તો એ 500 કે 1000-2000નું તો એનું ઉપરનું જે કવર જોવામાં આવે છે બોલો? માણે અંદરની વસ્તુ મારે બતાવું છે, અંદરની વસ્તુ જેટલી કિંમતી છે તો એનું પેકિંગ કરવાવાળી જે વસ્તુ છે એ પેકિંગ મટીરિયલ પણ બહારમાં ઊંચી જાતનું જોવામાં આવે છે, જગતમાં પણ એવું જોવામાં આવે છે. એવી રીતે અંદરમાં ભગવાનનો આત્મા જે છે અનંત ચતુષ્ટયને ધારીને એ ઊંચાઈને પ્રાપ્ત થયેલ છે ને, તો બહારમાં દેહ કાયા છે એ પણ એમને ઊંચા પ્રકારના શરીરના પરમાણુઓ પણ સંયોગ રૂપે જોવામાં આવે છે. ભાઈયા અંશયા નિશ્ચયની સાથેનો બહારમાં વ્યવહારમાં દેહ પણ આવી જાતિનો ઉપલબ્ધ થાય છે. મેં કહ્યું હતું ને વચ્ચે કે રોગ વગરનું શરીર જોઈતું હોય ને તો પણ આ માર્ગ લેવો પડશે. ભગવાનના શરીરમાં રોગ નથી હોતો કેમ કે તું ટેન્શન કર, રોગ ના થાય તો સારું, રોગ ના આવે તો સારું, રોગ ના આવે, રોગ ના એ દવા અહીંયા બતાવીએ છીએ ને, આ એ પણ રોગ ના આવે એ પણ દવા બતાવીએ છીએ. અને આગળ જતાં તને દેહ જ નહીં મળે એટલે એ પણ ટેન્શન છૂટી જશે, સિદ્ધ દશા પ્રાપ્ત થશે તો અઘાતી કર્મ ચાલ્યા જશે ને. જીવ તમારી પાસે છે નાટક સમયસર છે, છે સમયસર નાટક કાઢો જરા, બનારસી દાસજીનો પણ થોડો રસ લઈએ ને. પાનું 46 આ નગરીનું વર્ણન એમને લખ્યું છે બનારસી, જે આપણે સ્વાધ્યાય કર્યો ને એ ખાલી બતાવું છું તમને બે મિનિટ, કેમ કે પછી જ્યારે પણ સ્વાધ્યાય કરો ને કોઈ વખતે, એ વખતે આવે તો તમને ખ્યાલ કે હા આપણે આ સ્વાધ્યાયમાં વાત આવી હતી. આ છે 46 પાનું લઈશું. ઊંચી ઊંચી ગઢ કે કંગુરે યો વિરાજત હૈ, છે ઊંચે 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 ગઢ કે કંગુરે યો વિરાજત હૈ, માનો નભ લોક ગિલી વેકો દાંત દિયો હૈ. માનો નભ લોક ગિલી વેકો દાંત દિયો હૈ, આ ઉપરનું વર્ણન થયું, કોટનું વર્ણન થયું બરાબર. આ તમને એટલા માટે બતાવું છું કે અમૃતચંદ્ર જે કુંદકુંદ આચાર્યનું જે કહેવાય ને, તમારે કહો છો ને પેલી એક હેડ ઓફિસ અને બીજી એની બ્રાન્ચ ઓફિસ કહેવામાં આવે છે ને, તો મેઇન હેડ ઓફિસ તો સમયસાર મૂળ ગ્રંથરાજ છે, અને અમૃતચંદ્ર આચાર્યની એની બ્રાન્ચ ઓફિસ છે સિસ્ટર કન્સર્ન કે શું કહો છો તમે એને, બરાબર છે ને. અને પછી કલશ ટીકા એ પણ એની બધી બ્રાન્ચો છે આ બધી. હા આ નાટક સમયસાર પણ જો એની સાથે આખું જોડાણ છે ને, એક બધું લાઇનમાં એની સાથે મેળ ખાય છે, એટલે બતાવું છે મારે તમને વિશેષ સાથે. જો ઊંચી ઊંચી ગઢ કે કંગુરે યો વિરાજત હૈ, માનો નભ લોક ગિલી વેકો દાંત દિયો હૈ, સોહે ચહુ ઓર, હવે હોરિજોન્ટલ સોહે ચહ, સોહે છે મને શોભે છે, સોહે ચહુ ઓર ઉપવન કી સઘનતાઈ, સઘન છે મને સોલિડ છે, ક્યાંય જગ્યા જોવા ન મળ્યા. ઉપવન માને વન છે બગીચા, સોહે ચહુ ઓર ઉપવન કી સઘનતાઈ, ઘેરા કરી માનો ભૂમિ લોક ઘેરી લ્યો હે, જોયું ને, ઘેરા કરી માનો ભૂમિ લોક ઘેરી ઘેરી લીધો છે, આખો મધ્ય લોક છે ભૂમિ લોક છે આખો ઘેરી લીધો છે આ બગીચાઓ વડે. પછી નીચે ગહીરો ગંભીર ખાઈ, આ ખાઈ આવી ગંભીર ગહેરી માને ઊંડું, હા ગહીરો ગંભીર ખાઈ તાકી ઉપમા બનાઈ, તાકી ઉપમા, આ ઉપમા બનાવે છે આ. નીચો કરી આનન, નીચો કરી આનન પાતાળ જલ પીયો હે, જાણે પાતાળમાંથી પાણી પીતા હોય ને, નીચે જો સામે અર્થમાં લખે છે, જે નગરમાં મોટા મોટા ઊંચા કિલ્લા છે જેના કાંગરા એવા શોભે છે કે જાણે સ્વર્ગને ગળી જવાને માટે દાંત જ ફેલાવ્યા હોય છે. આ તમારે હોય છે ને ગાડી બંગલામાં પેલા ઉપર શું કહેવાય આમ પેલા હા રેલિંગમાં લગાવે છે ને, પેલા થાંભલાની ઉપર પેલા લોખંડના અણીવાળા અણીવાળા બધા લગાવે છે ને, કોઈ આવે નહીં એટલા માટે આમ અણી અણીવાળા આમ ઉપર ગીલી, એમાં કહે છે ઉપરના જે કાંગરા હોય છે જાણે આકાશને ગ્રસવા માટે એ હોય ફેલાયેલા હોય એવી રીતે. જુઓ, તે નગરની ચારે તરફ સઘન બગીચા એવા શોભી રહ્યા છે જાણે મધ્યલોકને જ ઘેરી લીધો છે આ, અને તે નગરની એવી મોટી ઊંડી ખાઈઓ છે કે જાણે તેમણે નીચું મુખ કરીને, નીચું મુખ કરીને પાતાળ લોકનું ઝડપી લીધું છે આ. જુઓ તો ખરા, હા હવે આ ભગવાનના દર્શન કરતા હોઈએ ને એમની મુદ્રા જોઈને પણ આપણને એમની આહોભાવ આવવો જોઈએ ભાઈ આ. પછી હવે છેલ્લી પંક્તિ બહુ ઇમ્પોર્ટન્ટ, એટલા માટે મેં પહેલો અર્થ લીધો, હવે છેલ્લી બે લાઈન બહુ અગત્યની છે. જુઓ, હા, એસો હે નગર યામે, એસો હે નગર યામે, નૃપ કોન અંગ કો ગજબ છે આ. એસો હે નગર યામે, આવું નગર છે ને પણ એમાં નૃપ કોન અંગ કો, એમાં રાજાનું કોઈ અંગ નથી, માને રાજાના હાથ પગ નાક મોઢું જીભ કોઈ અંગ એમાં છે? એ અડધી લીટીમાં કેટલું કહી દીધું. જુઓ, એસો હે નગર યામે નૃપ કોન અંગ કો, એનો મતલબ નૃપ રાજા આ બધા નગરીથી કેવા છે? જુદા. આવી અદ્ભુત નગરીના અધિષ્ઠાતા, આવી નગરીના અધિષ્ઠાતા માલિક સ્વામી રાજા હોવા છતાં રાજાનું એક પણ અંગ એક પણ અવયવ એ નગરીમાં નથી, અને નગરીનો એક પણ અંશ રાજામાં નથી. રાજા એનાથી કેવા છે? અધિષ્ઠાતા ભલે કહેવાય છતાં પણ જુદા છે. કેમ કે પેલો શિષ્યનો પ્રશ્ન, નિશ્ચયથી કોને તમે, આ એનો જવાબ ચાલે છે. હા, એમાં આવી સુંદર કાયા નગરીના અધિષ્ઠાતા તીર્થંકર પરમાત્માનો આત્મા હોવા છતાં પણ પરમાત્માના આત્માના એક અંશ પણ દેહમાં નથી, અને કાયાનો એક પણ અંશ એમના શુદ્ધાત્મામાં નથી, એ કહેવા માગે છે આ. યદ્યપિ કહેવાશે એમ વ્યવહારથી કે આ દેહ કોનો? ભગવાનનો દેહ છે એમ જ કહેવાશે આ, પણ ભગવાન એનાથી કેવા છે? જુદા છે આ. જો હવે બહુ સરસ લાઈન આવે છે, એસો હે નગર યામે નૃપ કોન અંગ કોમ યોહી. હવે એવી રીતે દ્રષ્ટાંત, બસ આટલી લાઈનમાં દ્રષ્ટાંત, આ બધું તો દ્રષ્ટાંત કહ્યું, એ અડધી લાઈનમાં સિદ્ધાંત દ્રષ્ટાંત કહે જે કેવું છે મતલબની વાત. યોહી એવી જ રીતે, યોહી ચિદાનંદ સો, ચિદાનંદ એટલે હરીશભાઈ, ચિદાનંદ એટલે ચિદ એટલે શું? ચિદાનંદ ચિદ કહેતા જ્ઞાન દર્શન, ચિદ કહેતા શું? જ્ઞાન દર્શન. ગુરુદેવશ્રી આવે છે ને, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એને સત્યમાં, સદ માને શાશ્વત, શાશ્વત ચિદ, ચિદ માને જ્ઞાન દર્શન. 47 શક્તિમાં જીવત્વ શક્તિ પછી કઈ શક્તિ છે? ચિતિ. ચિતિમાંથી બે નીકળી, ચેતના, ચેતના બે પ્રકારની, દર્શન ચેતના ને જ્ઞાન ચેતના. તો એ જ લખે ચિદ આનંદ, ચિદાનંદ, ચિદ માને જ્ઞાન દર્શન અને જ્ઞાન, ચિદ માને દર્શન ને જ્ઞાન, અને પછી આનંદ જોડ્યું, ખ્યાલ આવ્યો કે ને? તો હું એક શબ્દમાં કહી દો, ચિદ જ્ઞાનાનંદ અથવા ચિદાનંદ અથવા દર્શન જ્ઞાનાનંદ. તો યહી ચિદાનંદ સો શરીર ભિન્ન કયો હે, જોયું ને? એવી જ રીતે ભગવાનનું જે જ્ઞાનાનંદ સ્વરૂપ છે, એમને અનંત જ્ઞાન ને અનંત આનંદ પ્રગટ્યો છે, એનાથી એમનો દેહ કેવો છે? જુદો છે, અલગ છે. આ જેવી રીતે એ રાજાનો એક પણ અંગ નગરીમાં નથી, એવી રીતે જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે, એ ભગવાનનું ગુણો પ્રગટ્યા છે, એનાથી દેહ બિલકુલ ભિન્ન છે, એનો એક પણ અંશ એમાં નથી, એ કહે. એટલા માટે વ્યવહારથી ભલે સ્તુતિ સાચી કહેવાય, પણ નિશ્ચયથી એ સાચી સ્તુતિ કહી શકાય નહીં. તો હવે પ્રશ્ન આવે છે, જરાક આવો એક જ મિનિટમાં પૂરું કરું છું. હવે પ્રશ્ન આવે છે, નીચે આવજો જરાક, નીચે એકદમ નીચે 67 નંબરના પાના ઉપર. હવે તીર્થંકર કેવલીની શું લખ્યું છે? નિશ્ચય સ્તુતિ કહે છે. કાલે વાત કરી હતી ને મેં છેલ્લે સાંજે સ્વાધ્યાયમાં, આ જે પાંચ ગાથા હતી ને 26, 27, 28, 29 અને 30, પાંચ ગાથાઓ થઈને એ તો 31મી ગાથાના ગર્ભની ગાથાઓ છે. સમજાય છે કે નહીં? એટલે કાલે જન્મ કલ્યાણકનો દિવસ છે ભાઈયા, સમજ્યા કે નહીં? હા, કેમ કે આના ગર્ભમાં જે પડ્યું છે ને ઓરિજિનલ હાર્દ, જે એમને નિશ્ચય સ્તુતિ, અસલી તો નિશ્ચય સ્તુતિની વાત છે ને, તો આવતીકાલના સ્વાધ્યાયમાં નિશ્ચય સ્તુતિ કોને કહેવાય, એનું શું સ્વરૂપ છે, એનો પ્રારંભ થશે ભાઈ.